namo arihantanam namo siddhanam namo ayariyanam namo vajjayanam namo loe savasamunam tinamu vanname sarvita આપણા છ ડાળાના આધારે છ ડાળનો સ્વાધ્યાય કરીએ છીએ. થોડું બેકગ્રાઉન્ડ અગેન, વોટ હેવ વી સ્ટડીડ ઇન ફર્સ્ટ ડાળ? બોલો, ડુ યુ રિમેમ્બર વોટ હેડ વી સ્ટડી ઇન ફર્સ્ટ ડાળ? હા, ચાર ગતિમાં આપણે જીવ જે દુઃખ ભોગવે છે ને, મતલબ વેન વી વર એનિમલ, વેન વી વર દેવ, વેન વી વર, ત્યારે આપણે કયા કયા દુઃખ ભોગવ્યા એ આપણે જોઈને આવ્યા ઇન ફર્સ્ટ ડાળ. સેકન્ડ ડાલમાં શું આપણે સમજ્યા? એ દુઃખનું કારણ શું છે? તો મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર, ત્રણ જોયું. એ ત્રણમાં આપણે પહેલામાં અગ્રહિતમાં સાત તત્વોની ભૂલ જોઈ, રાઈટ? અને ગૃહિતમાં દેવ શાસ્ત્ર ગુરુની શું, એટલે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને ફોલો કરીને શું ભૂલો કરીએ શીખવી જોઈએ. હવે થર્ડ ડાલમાં એ ભૂલ કેવી રીતના સુધારવાની એનો ઉપાય બતાવે છે. તો શરૂઆતમાં શું કીધું કે ઉપાય બે રીતે બતાવશે. કઈ બે રીતે? નિશ્ચય અને વ્યવહાર. એમાં નિશ્ચયનો મતલબ શું? કે જેવો ઉપાય છે એવો ડાયરેક્ટ કહી દેશે. અને વ્યવહાર એટલે શું? હા, વ્યવહાર એટલે ડાયરેક્ટ તો નથી, પણ એમાં સ્ટેપ વાઇઝ સ્ટેપ, વન બાય વન લાવે છે. એટલે ફર્સ્ટ સ્ટેપ પર લાવશે, પછી કહેશે ના ધીસ ઇઝ રોંગ, પછી સેકન્ડ પર લાવશે, પછી કહેશે ના ધીસ ઇઝ રોંગ, પછી એકચ્યુઅલ પર લઈ આવશે. એ સ્ટેપ વાઇઝ સ્ટેપ પરથી લાવવું એને કહેવાય વ્યવહાર. જે એકચ્યુઅલ આન્સર નથી, પણ બાય મીન્સ ઓફ સમ અધર ઓલ્ટરનેટિવ એનું કારણ છે. કારણ એટલે કે એક અનધર ઓલ્ટરનેટિવ રૂટ છે, એને કહેવાય વ્યવહાર. બરાબર. તો આપણે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું શું કારણ જોયું? નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વોટ વોઝ ધી, એટલે એનો એકચ્યુઅલ ઉપાય શું હતો સુખી થવાનો? હા, વેરી ગુડ. જીવનું સાચું સ્વરૂપ જેવું છે એવું જાણવું, એવું જ માનવું અને એમાં સ્થિર રહેવું. બરાબર. ઓકે, હવે વ્યવહારથી શું સમજાવે છે? હા, વેરી ગુડ. વ્યવહારથી ઘણા અલગ અલગ ટોપિક્સ સમજાવશે. વ્યવહારથી એટલે શું? કે એકચ્યુઅલ તો એ છે કે જીવના સ્વરૂપને ઓળખીને એમાં સ્થિર થવું, પણ હવે જીવનું સ્વરૂપ ઓળખાવવા માટે થઈને ધેર મેની ડિફરન્ટ એંગલ્સ વિચ વિલ બી ટેકન. તો ફર્સ્ટ ઇઝ સાત તત્વનું સ્વરૂપ. તમને ત્યાં દેખાય છે બોર્ડ? ઓકે, ફર્સ્ટ ઇઝ સાત તત્વનું સ્વરૂપ, રાઈટ? એના પછી બીજા અલગ અલગ આવશે કે સમ્યકત્વના આઠ અંગ, આઠ અંગ. પછી આવશે 25 દોષ, એક્સેટ્રા. આ બધું શું કરાવે છે? કે આ બધાથી જીવ કેવી રીતના કાં તો સાચું હોય, એટલે જો કોઈને સમ્યક દર્શન થઈ જાય તો હાઉ વિલ હી બિહેવ? તો એ આઠ અંગથી એમ કહે છે કે ધીસ ઇઝ હાઉ સમ્યક દ્રષ્ટિ જીવ વિલ બિહેવ. અથવા તો કોઈને સમ્યક દર્શન નહીં હોય તો મિથ્યા દ્રષ્ટિ જીવ હાઉ વિલ હી બિહેવ? તો આ 25 દોષોથી એમ બતાવશે કે જો મિથ્યા દ્રષ્ટિ આવી ભૂલ કરે છે. આ સાત તત્વોમાં પણ એક એક બધાનું ડિટેલિંગ લઈને એ જ સમજાવવા માંગે છે કે જો જીવ આટલા પ્રકારના હોય છે, જો અજીવ આમ હોય છે, જો બાકી બધા. સમજાય છે? એટલે આ બધું સમજીને શું કરવાનું છે? આ બધું સમજીને જે નિશ્ચય બતાવ્યું હતું પહેલા કે જીવની સાચું સ્વરૂપ શું છે, એમાં ઠરવાનું છે. સમજાય છે? કયા એંગલથી આપણે અપ્રોચ કરીએ છીએ? સમજાય છે? હવે આપણે અત્યારના ફર્સ્ટ ટોપિક લીધો છે સાત તત્વની સમજ, રાઈટ? તો સાત તત્વ કયા કયા છે બોલ? ખુશ,
ખબર છે? આશ્રવ,
વેરી ગુડ. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, રાઈટ? એમાં આપણે જીવ તત્વ અત્યાર સુધી શરૂ કર્યું છે. અને એકચ્યુઅલી વી ફિનિશ જીવ તત્વ લાસ્ટ ટાઈમ. તો એ જીવ તત્વ ની અંદર આપણે શું જોયું? પહેલું તો જીવ લીધું, કરેક્ટ. પછી અંદર શું જોયું આપણે, કોઈને યાદ છે? હા, એના ગુણો જોયા. એક તો આ દ્રવ્ય જોયું, એના ગુણો જોયા. કયા કયા ગુણો જોયા? હા, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. વેરી ગુડ. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, બરાબર. આ ત્રણ ગુણ જોયા. પછી શું જોયું? હા, પછી આપણે એની પર્યાયો જોયું. એ પર્યાયો ની અંદર આપણે સમ્યક પર્યાય અને મિથ્યા પર્યાય, સમ્યક પર્યાય અને મિથ્યા પર્યાય, સમ્યક પર્યાય અને મિથ્યા પર્યાય, આવી રીતના જોયું. યાદ છે કે નહીં? આટલું કલેક્ટ થાય છે, બરાબર. પછી આગળ આપણે શું જોયું? આપણે એનાથી આગળ શું જોયું કે આપણે ગુણસ્થાનો બધા જોયા. ફરીથી આ જીવ, બરાબર, એના આપણે ગુણ અને પર્યાય જોયા. અનધર વે ઓફ ક્લાસિફાઈંગ ઇઝ ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ જીવ, એમ આપણે જોયું, કરેક્ટ. કયા ત્રણ ટાઈપ ઓફ જીવ જોયા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, બરાબર. આ ત્રણ ટાઈપના આપણે જીવો જોયા. યાદ છે? હજી આમાં કઈ ફર્ધર ક્લાસિફિકેશન જોયું હતું? હા, અંતરાત્મામાં શું
ફર્ધર ક્લાસિફિકેશન?
હા, કેટલા હતા? ત્રણ, બરાબર. કયા ત્રણ હતા? જગન્ય, મધ્યમ અને ઉત્તમ, બરાબર છે. ઓકે, હવે આને સમજવા માટે આપણે ગુણસ્થાનો જોયા, બરાબર. તો બહિરાત્મામાં કયા ગુણસ્થાનો આવે? 1, 2, 3, બરાબર. 1, 2 અને 3 એ બધા બહિરાત્મા છે. જગતને અંદર આત્મામાં કયા આવે? 4. હવે આમાં આપણે એવી રીતના જોયું છે, અત્યારના 6 ડાળાનું રેફરન્સ લઈએ છે, એટલે મધ્યમમાં આપણે ખાલી 4th જ જોયું છે, બરાબર ને?
મધ્યમમાં 5, 6, 4.
હા, હવે આપણે પહેલા પણ એ વાત કરી છે કે અમુક અલગ શાસ્ત્રમાં અલગ રીતે પણ ક્લાસિફિકેશન છે, પણ બીકોઝ આપણે વી આર સ્ટડિંગ ધીસ, વી વિલ ગો અકોર્ડિંગ ટુ ધીસ. મધ્યમમાં જે પણ આપણે દેશવ્રતિ અને સકલવ્રતિ એવી રીતના બે જોયા હતા ને, એટલે 5 અને 6 અને 7, 12. વેરી ગુડ. કોઈ એવું છે જેને આ ગુણસ્થાનો વિશે કઈ જ ખબર નથી, પહેલી વાર સાંભળ્યા હોય? આ બધા ગુણસ્થાનોનું મીનિંગ શું છે ખબર છે તમને? નથી ખબર? આ ગુણસ્થાન એટલે જીવના, એમ સમજો કે શુદ્ધિની વૃદ્ધિના સ્થાનો, બરાબર. તો નીચેના જે ગુણસ્થાનો છે એમાં જીવ અશુદ્ધ છે, એટલે એ બહિરાત્મા છે, અને ઉપરના ગુણસ્થાનોમાં જીવ શુદ્ધ થતો જાય છે, એટલે અંતરાત્મામાં પણ મધ્યમ, જગન્ય, મધ્યમ ને ઉત્તમ, અને પછી પરમાત્મા થાય છે, બરાબર. આટલું આપણે પહેલા જોયું. અને પરમાત્મામાં કયા ગુણસ્થાન છે? 13 અને 14. આટલું આપણે જોઈ લીધું છે. આ ખાલી રિવિઝન ચાલે છે. પછી આપણે બધાના એક એકના કેરેક્ટરિસ્ટિક જોયા હતા. ત્યાં બહિરાત્માની કેવી કેરેક્ટરિસ્ટિક હોય છે? મિથ્યા દ્રષ્ટિ હોય છે. આત્મા અને શરીરને એક જ માને છે. જગન્ય અંતરાત્મા કેવા છે? સમ્યક દ્રષ્ટિ છે. આત્મા અને શરીરનો ભેદ સમજાઈ ગયો છે, પણ હજી સંસારમાં છે, એટલે એમને એટલો વ્રત લેવાના ભાવ નથી આવતો. પછી મધ્યમ કેવા છે?
હા,
જેમણે હવે આગળ વધીને વ્રતો પણ લીધા છે, કરેક્ટ. અને એનાથી આગળ કેવા છે? ઉત્તમ અંતરાત્મા મુનિરાજ છે, એવા છે કે આ તો હવે ટોટલ આત્મામાં જ લીન છે, હવે બહાર બીજું કઈ કરતા જ નથી. આ એ ટાઈપની સિચ્યુએશન, સમજાય છે? પણ એમાં પણ હજી ઇન્ટરનલ સ્ટેબિલિટી હજી એટલી કમ્પ્લીટ નથી, એટલે ઘડીકમાં આત્મામાં જાય, ઘડીકમાં બહાર આવી જાય. દે આર ટ્રાઇંગ ટુ બી ઇન આત્મા, પણ રહી શકતા નથી, એટલે વારે ઘડીએ બહાર આવી જાય. અને જો અંદર જ રહી જાય તો શું થઈ જાય? તો પરમાત્મા થઈ જાય. તો પરમાત્મામાં આપણે બે ટાઈપ જોઈ હતી. કઈ બે ટાઈપ છે? સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. સકલ એટલે શું? શરીર સહિત જે અરિયંત ભગવાન છે એ સકલ પરમાત્મા છે, અને શરીર રહિત સિદ્ધ પરમાત્મા છે એ નિકલ પરમાત્મા છે. બરાબર, આટલું આપણે જોઈ લીધું. આપણું રિવિઝન થઈ ગયું અપ ટુ ગાથા નંબર 6. 1 થી 6 ગાથા આપણી થઈ ગઈ છે. આજે કાઢો ગાથા નંબર 7. આપણે અહીંયાથી આગળ વધીએ. ફરીથી આપણે શું જોઈએ છે અત્યારના? કઈ કેટેગરી આપણે જોઈએ છે? વ્યવહારની અંદર આપણે 3 કેટેગરી જોઈએ. બરાબર, વ્યવહારમાં 3 કેટેગરી જોઈએ. એમાં આપણે અત્યારના શું ભણીએ છે? ના ના, આપણે અત્યારના 7 તત્વો ભણીએ છીએ. એ 7 તત્વોની અંદર આપણે જીવ, પછી અજીવ, આશ્રવ, દંડ, સંવાર, નિર્જરા અને મોક્ષ. બરાબર, એમાં આપણે જીવ જોઈ લીધું. જીવ ચેપ્ટર પૂરું થશે, સમજાય. હવે આપણે આગળ વધીએ છીએ અજીવ. અચ્છા, મને કોણ કહેશે અજીવ ની અંદર કોણ કોણ આવે છે? અહીંયા બોલો આંટી, અજીવમાં કોણ કોણ આવે છે? જોઈને નહીં, અજીવની અંદર કયા કયા દ્રવ્ય આવે છે? જીવ સિવાયના બધા જ દ્રવ્ય અજીવ છે. તો કયા કયા છે બોલ ભાઈ, તને ખબર છે? જીવ સિવાય કયા દ્રવ્ય છે? જેમાં લાઈફ. વેરી ગુડ, બોલો. લાઈફ કેમાં કેમાં નથી જીવનો? કયા દ્રવ્યમાં લાઈફ નથી? અચ્છા, ટોટલ કેટલા દ્રવ્ય છે વિશ્વમાં? 6 દ્રવ્ય છે, રાઈટ. એમાં જીવ 1 અને બાકીના 5. કયા 5 છે? ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જો જે નવા છે એ સમજો. કાળ એટલે શું? ટાઈમ. ટાઈમમાં લાઈફ છે નથી. આકાશ એટલે શું? સ્પેસ. સ્પેસમાં લાઈફ છે નથી, રાઈટ. ઉદ્ગલ એટલે શું? કે નોન લિવિંગ સબસ્ટન્સ. નોન લિવિંગ એટલે કેવા છે? આ એટમ, મોલિક્યુલ, આ પરમાણુ જેનાથી બધું બનેલું છે એમાં લાઈફ છે નથી. આ ધર્મ અધર્મ શું છે એ થોડા યુનિક છે, કેમ કે આપણને કઈ પી તેની આવતી નથી ડાયરેક્ટ, પણ ધીસ ઇઝ એ દ્રવ્ય દેટ સપોર્ટ્સ મોશન, અને ધીસ ઇઝ અ દ્રવ્ય દેટ સપોર્ટ્સ મૂવિંગ થિંગ્સ ટુ સ્ટોપ. આપણે એને હવે હમણાં ડિટેલમાં જોશું. બરાબર, ઓકે. કોને બુક્સ જોઈએ છે પાછળ, જે હમણાં નવા આવ્યા હોય? હાલો પાસ કરો ને જરા. જો આપણે 7મી ગાથા છે, 3rd ડાલ, પેજ નંબર 66. જો પેજ નંબર 66 બધાને મળ્યું, ગુજરાતીમાં 66 છે, હિન્દીમાં જરાક આગળ પાછળ હશે. 7th ગાથા. 7th ગાથાનું ટાઇટલ શું છે? 7th ગાથાનું ટાઇટલ અજીવ, પછી ઉદ્ગલ, ધર્મ, અધર્મ, દ્રવ્યનું લક્ષ્ય. એની આગળની ગાથા કાઢો, ગાથા નંબર 8, નેક્સ્ટ પેજ પર. એનું ટાઇટલ શું છે? આકાશ અને કાળ. આ અહીંયા અજીવ પૂરું થઈ હશે. બરાબર, એના પછી આશ્રવ, દ્રવ્યનું લક્ષણ અને ભેદ. આ બધું કન્ટિન્યુએશનમાં ચાલે છે, 1 આફ્ટર ધી અધર, સમજાય છે? ઓકે, સો કમ બેક ઓન 7. એમાં આપણે સૌથી પહેલા કહે છે કે અજીવ કોને કહેવાય. એ અજીવમાં પછી પહેલા 3 ભેદ, ઉદ્ગલ, ધર્મ અને અધર્મ, 7th ગાથામાં આવે છે. જો આપણે ગાથા બોલીએ, બધા એક સાથે ગાઈ શકે છે.
ચેતનતા બિન સો અજીવ હૈ,
पंच वेदता के है उद्गल पंच वरण रस गंध दो और सब सूजा के है जिय उद्गल को चरण सहाई धर्म द्रव्य अनरूपी तिष्ठत होय अधर्म सहाई दिन दिन मूर्ति निरूपी।
गाथा में एक एक शब्द जो है जो फर्स्ट चेतनता बिन सो अजीव है। अजीव कोने कहवाय के जेमा चेतनता नहीं। चेतनता एटले शू कोने खबर छे? हाँ चेत जो चैतन्य एम कहेवामां आवे तो इट रिफर्स टू अ सब्सटेंस इट रिफर्स टू अ पर्सन राइट। तो चैतन्य भाई आज आ भाई चेतन छे एटले के ए सब्सटेंस छे। एनी प्रॉपर्टी शू छे? એની પ્રોપર્ટી ચેતના છે। ચેતના એટલે કયા ગુણો? કે જ્ઞાન અને દર્શન। દર્શન ને થોડું ઇગ્નોર કરો, અત્યારના સાઈડ લાઈન કરો, પણ આ જે જ્ઞાન આપણું જણાય છે કે નહીં બધું, એ જાણવાની કેરેક્ટરિસ્ટિક્સ ને ચેતના કહેવાય છે, બરાબર। તો જેનામાં આવું ચેતના નથી, જેનામાં જાણવાની તાકાત નથી, એને અજીવ કહેવાય છે। આ માટીમાં જાણવાની તાકાત છે નથી ને? આ વોલ્સમાં કે આ બધા ગ્લાસીસમાં જાણવાની તાકાત છે નથી? અચ્છા આ ગાડી તો મૂવ કરે છે, આપણી કાર તો મૂવ થાય છે કે નહીં? આપણે પણ મૂવ થઈએ છે, તો ગાડીમાં તો જાણવાની એટલે એ પણ જીવ હોવું જોઈએ ને, લિવિંગ હોવું જોઈએ કે નહીં? રોબોટ્સ છે, રોબોટ્સ એ પણ તો હ્યુમનની જેમ બિહેવ કરે છે, તો એ જીવ છે કે અજીવ છે? કેમ અજીવ છે? એ તો જાણે પણ છે જી, એ રોબોટ્સ તો જાણે પણ છે ને, તમે એને કહો કે ભાઈ આ તું કર તો એ સાંભળે છે અને એના અકોર્ડિંગલી એક્શન પણ કરે છે, તો કેમ નોન લિવિંગ છે? હા જી, એનામાં જે ફીડ અંદર કરેલું છે એ પ્રમાણે જાણે છે અને એ રિએક્ટ કરે છે, જેવી રીતના કે આપણે એ તો એ છે ને, એનામાં વિચાર કરીને એનાલાઇઝ કરવાની તાકાત નથી, એ તો જે એના લોજિકમાં ફિટ છે એ રીતે કરશે। એને કંઈક ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછો તો એને ન સમજાય, ઊભો રહી જાય છે ને, એનાથી ખબર પડે છે કે નોન લિવિંગ છે। અને આપણે લિવિંગ કેમ છે? આપણે લિવિંગ એટલે છે કેમ કે આપણે વિચારશીલ પ્રાણી છે, આપણે વિચાર કરીને આપણું શું સારું છે અને શું ખરાબ છે ડિસિઝન લઈ શકીએ છીએ, સમજાય છે? ઓકે, તો અહીંયા શું કહે છે કે ચેતના બિન સો અજીવ હૈ પંચ ભેદ તા કે હૈ। જે ચેતના વગરના અજીવ દ્રવ્ય છે એના પાંચ ભેદ છે। કયા પાંચ ભેદ છે? ના અહીંયા આ પાંચ દ્રવ્ય, આ જીવ છોડીને આ જે અજીવ છે એના પાંચ ભેદ છે, ભૂતકલ ધર્મ અધર્મ આકાશ અને કાળ, બરાબર। એમાં હવે ફર્સ્ટ ભૂતકલ લે છે, સેકન્ડ લાઈન ભૂતકલ, હવે ભૂતકલ ની કેરેક્ટરિસ્ટિક શું છે કોઈને ખ્યાલ છે? વોટ ઇઝ ધ મેઇન કેરેક્ટરિસ્ટિક ઓફ ભૂતકલ? હા વેરી ગુડ, આ ભૂતકલ ની ચાર મેઇન કેરેક્ટરિસ્ટિક છે, સ્પર્શ રસ ગંધ અને છેલ્લું કયું? વર્ણ, સેન્સ ઓફ ટચ, સેન્સ ઓફ ટેસ્ટ, સેન્સ ઓફ સ્મેલ અને સેન્સ ઓફ કલર, બરાબર। કોઈ પણ ભૂતકલમાં આ ચાર કેરેક્ટરિસ્ટિક્સ ઓલવેઝ હોય જ, બરાબર છે। તો શું કહે છે આગળ કે ભૂતકલ કેવા ટાઈપના છે? ભૂતકલમાં એવી કેરેક્ટરિસ્ટિક્સ છે કે એમાં પંચ વર્ણ અને રસ, પાંચ પ્રકારના વર્ણ છે। આ વર્ણના ફર્ધર ફાઈવ ક્લાસિફિકેશન છે, પછી કયા કેમાં પાંચ છે? જો ઓલું વર્ણ રસ ની આગળ કોમન નંબર છે પંચ, એટલે પંચ બેમાં અપ્લાય કરી દેવા, એટલે વર્ણમાં પણ પાંચ છે અને રસમાં પણ પાંચ છે। પછી શું કહે છે આગળ? ગંધ દો, એટલે ગંધ બે પ્રકારની જ છે। અને આગળ ફરસ, ફરસ એટલે અહીંયા સ્પર્શ, જે ટચ જે છે વરસ વસુ, વસુ એટલે આઠ. આપણે ઘણી વાર કહીએ છીએ ને આપણે પૂજામાં પણ કે વસુ દ્રવ્ય સંવારી, વસુ દ્રવ્ય તમારી, તમે આઠ દ્રવ્ય સંવારી નો પૂજા કરું છું બરાબર. સ્પર્શ આઠ પ્રકારના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, સમજાય છે? જો એ લાઈન ફરીથી વાંચે, ઉદગલ પંચ વરણ રસ ગંધ દો ફરસ વસુ જાકે હે. જાકે એટલે કે જેના છે, જેની આ બધી કેરેક્ટરિસ્ટિક છે એ બધા જ ઉદગલ છે. સમજાયું બધાને? કોઈને કઈ કન્ફ્યુઝન? આગળ થર્ડ લાઈન, થર્ડ લાઈન શું કે છે કે જીય ઉદગલ કો ચલન સહાય ધર્મ દ્રવ્ય અનરૂપી. કોની વાત ચાલે છે હમણાં આ લાઈનમાં? કોની વાત ચાલે છે? ધર્માર્થિકા એટલે કે ધર્મ દ્રવ્ય ની વાત ચાલે છે. હવે ધર્મ દ્રવ્ય ની કેરેક્ટરિસ્ટિક શું છે? કે જીય, જીય એટલે કે જીવ અને પૂજગલ કો ચલન સહાય, જીવ અને પૂજગલ ને ચાલવા માટે હેલ્પ કરે છે. કેમ ખાલી જીવ ને પૂજગલ ને, બાકીનાને નથી કરતા? બાકીનાને કેમ હેલ્પ નથી કરતા ધર્મ દ્રવ્ય? કેમ જીવ પૂજગલ ને જ કરે છે? બોલો. કેમ કે હલન ચલન કરવાની શક્તિ જીવ અને પૂજગલ માં જ છે. આ આકાશ મૂવ થાય છે, આકાશ, આકાશ તો જ્યાં છે ત્યાં સ્ટેડી છે. આ કાળ તો મૂવ થાય છે કે નહીં? કાળ તો ફરે છે, કાળ તો ફરે છે ને, મૂવ થાય છે કે નહીં? ઓકે, એમાં પણ આપણે આવશું થોડીક વાર પછી. કાળ દ્રવ્ય પણ જ્યાં છે ત્યાં સ્થિત છે બરાબર, અને ધર્મ અધર્મ પણ જ્યાં છે ત્યાં સ્થિત છે, જ્યાં છે ત્યાં સ્થિત છે. ચલો આપણે આવ્યા જ છે તો એક જોઈ લઈએ. આપણું ત્રણ લોક કેવું છે કોઈ ખબર છે? વિશ્વ કેવું છે? વિશ્વ કેવા આકારનું છે? મનુષ્ય કેવો આમ બેઠો પલાટી વાળેલો? તો ઊભા મનુષ્યના આકાર જેવું છે, એટલે કે આવું કંઈક છે બરાબર. આવું છે ને વિશ્વ. હા, અને પછી અહીંયા પણ કઈક બાઉન્ડ્રી છે ને આમ બહાર. ઓકે, જો આને શું કહેવાય? અંદર નાને, અંદર આની અંદરની સ્પેસને શું કહેવાય? લોકાકાશ. અને બહારની સ્પેસને શું કહેવાય? અલોકાકાશ. આ બહારની સ્પેસની લિમિટ ક્યાં છે? એની કોઈ લિમિટ નથી, ઇન્ફિનિટ સ્પેસ છે બરાબર. તો આકાશ જે છે એકચ્યુઅલી ઇટ ઇઝ ઓનલી વન સબસ્ટન્સ, પણ જસ્ટ ધેટ ધ ઇનર પોર્શન ઇઝ કોલ્ડ લોકાકાશ. લોકાકાશ અને એક્સટર્નલ પોર્શન ઇઝ કોલ્ડ અલોકાકાશ. આટલું સમજાઈ ગયું? ઓકે, હવે આ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય ક્યાં છે, એક્ઝિસ્ટ ક્યાં કરે છે? આમાં લોકાકાશની અંદર કયા પોર્શનમાં, ઉપર કે નીચે? આખામાં. આખામાં અહીંયા એઝ ઇફ કે તમે કોઈ આપણે ગ્લાસમાં પાણી ફૂલ ભરી નાખો ને ઉપર સુધી, તો કેવું છલોછલ ભરાઈ જાય. એની એક્સ્ટ્રા ડ્રોપ વિલ નોટ સ્પિલ ઓવર, રાઈટ? એવી જ રીતે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય આખામાં એજ ટુ એજ ભરેલું છે. આજે કેટલા ધર્મ દ્રવ્ય અંદર ભરેલા છે? જેવી રીતના ગ્લાસમાં તો પાણીની કેટલી ડ્રોપ્સ છે, તો વી હેવ ટુ કાઉન્ટ ને, મેબી 1,000, 10,000, 1,00,000 ડ્રોપ્સ નીકળે ને એમાંથી પાણીના. ઇફ યુ હેવ ફિલ્ડ ધ ગ્લાસ ટુ ધ બ્રિમ અને ઇફ યુ ટેક આઉટ ડ્રોપ્સ, તો યુ વિલ હેવ 10,000, 1,00,000 સમ ડ્રોપ્સ. તો આમાં કેટલા ધર્મ દ્રવ્યો ભરેલા છે? એક જ ધર્મ દ્રવ્ય છે આખા પોર્શનમાં, ધેર ઇઝ ઓનલી વન ધર્મ દ્રવ્ય, જસ્ટ ધેટ એનો શેપ ઈ ટાઈપનો છે, કરેક્ટ? સિમિલરલી અધર્મ દ્રવ્ય પણ એવું જ છે કે જેનો શેપ આવો છે, રાઈટ? આકાશ તો આપણે જોઈ લીધું કે આકાશ ઇઝ એવરીવેર. કાળ ક્યાં છે? ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી કન્ફ્યુઝિંગ. પણ કાળ એટલે શું? ટાઈમ. હવે આઈ એમ ગોઈંગ ટુ સે ટેલ યુ અ કોન્સેપ્ટ, જસ્ટ લિસન ટુ ઇટ. હમણાં આઈ નો ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ બિલીવ, પણ દેર આર જેવી રીતના પુદ્ગલના પરમાણુઓ છે ને, જેવી રીતના વોલ ઇઝ મેડ અપ ઓફ સમ સ્મોલ રેતીના પાર્ટિકલ્સ, રાઈટ? ઇફ યુ ગો ફર્ધર ડાઉન દેન ઇટ ઇઝ મેડ ઓફ એટમ્સ મોલેક્યુલ્સ, રાઈટ? એવી જ રીતે કાળમાં પણ દેર ઇઝ અ સ્મોલ પાર્ટિકલ વિચ ઇઝ કોલ્ડ કાળ દ્રવ્ય. દીઝ આર સ્મોલ પાર્ટિકલ્સ વેરી ડિફરન્ટ ફ્રોમ પુદ્ગલના પાર્ટિકલ. જેવી રીતના પુદ્ગલના પાર્ટિકલ હેઝ એન એબિલિટી ટુ યુનાઇટ અને ફોર્મ વન બિગ સબસ્ટન્સ, રાઈટ? આ ફોન છે તો મેની પુદ્ગલના પાર્ટિકલ હેઝ યુનાઇટેડ અને ફોર્મ ધીસ બિગ સબસ્ટન્સ. કાળ દ્રવ્યમાં એવી કેરેક્ટરિસ્ટિક નથી. દે આર ઓલ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ્સ એન્ડ દે સિટ વેર દે આર. જેવી રીતના લોક છે ને, ઇટ બી ડિવાઇડેડ ઇન ટુ ગ્રીડ્સ. If we divide it into grids such that this box is the smallest possible size, આકાશની smallest possible size, એને શું કહેવાય? કોઈને ખબર છે? પ્રદેશ, એક પ્રદેશ. જેવી રીતના this phone is 6 centimeters, અરે 6 inches long. તો 6 inches is a dimension of space, right? 6 inches is a dimension of space. એમાં smallest dimension શું છે? Much, much smaller than 1 nanometer or angstrom. Much, much smaller. That is called 1 pradesh. So when we make a grid so small that it is 1 pradesh long, so ema kaad dravya nu ek parmanu located che. Each kaad dravya parmanu has a diameter of 1 pradesh. And it is located adjacent to each other as if it is there forever. Samjhai chhe? એટલે શું કહેવાય છે સમજાય છે? બિલીવ થાય છે કે નહીં ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ શું કહેવાય છે સમજાય છે. તો આપણે કાળ દ્રવ્ય જોયું, ધર્મ અધર્મ આકાશ જોયું. અલગ અલગ કાળ દ્રવ્યના પાર્ટિકલ્સ એટલે કે કાળાણુ અલગ અલગ પ્રદેશોમાં સ્થિત છે. તો ટોટલ કેટલા છે આખા લોકમાં? આખા લોકમાં જેટલા પ્રદેશ છે એટલા કાળાણુ છે. તો કેટલા છે? તો અસંખ્યાત છે. આઈ વિલ કમ ટુ દેટ ઇન ધ નેક્સ્ટ ગાથા, કેમ કે જયારે આપણે કાળનું જોશું ત્યારે વિવિધ સિંગા. ચલો આગળ વધીએ. આ બધાને સમજાય છે? અમે કેમ સમજાયું? કેમ કે આ કાળાણુ તો જ્યાં છે ત્યાં જ છે, આકાશ તો આખું ફૂલ, ઇટ ઇઝ ધેર એવરીવેર, અને ધર્મ અધર્મ એ આખું ફિલ કરી નાખ્યું છે. સો ઓલ ઓફ ધીઝ ફોર સબસ્ટન્સીસ, ધે હેવ નો રૂમ ફોર મોશન, ધે આર ઓલ સ્ટેડી દ્રવ્ય. ચારે વસ્તુ, સ્પેસ, ટાઈમ, ધર્મ અને અધર્મ, ઓલ ફોર ઓફ ધેમ આર સ્ટેડી, ધે ડોન્ટ મૂવ. ખાલી જીવ અને પુદ્ગલ છે એ જ મૂવ કરે છે. સમજાય છે? પાસ્ટ અને ફ્યુચર એ કાળ દ્રવ્ય, વી આર ટોકિંગ અબાઉટ ધીઝ ફિઝિકલ પાર્ટિકલ્સ. એ જે ટાઈમ મૂવમેન્ટ છે ને, આઈ વિલ કમ ટુ દેટ ઇન અ સેકન્ડ. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ મોશન બેઝિકલી, દેટ્સ વોટ આઈ મીન. સમજાય છે? કાળ દ્રવ્યનું ટાઈમ મૂવમેન્ટ ઇઝ નોટ અ ફિઝિકલ મોશન, વી આર ટોકિંગ અબાઉટ ફિઝિકલ મોશન યર, જેને ધર્મ દ્રવ્ય સપોર્ટ કરે છે. ઓકે, સો માય ક્વેશ્ચન ટુ એવરી વન ઇઝ કે સપોઝ દેર ઇઝ, નાવ આઈ એમ ગોઈંગ ટુ ઇરેઝ ધીસ. Suppose there is a jeev dravya that is here and it dies. So afterwards it will take a new life. It will come, let's say it wants to come here. Can it come from niche di upar? Atlo aavi shake ke nahi? Aavi shake de? Kem aavi shake? Kemke ena ma motion karvani taakat chhe, correct? પણ લેટ સે ઇફ ઇટ વોન્ટ્સ ટુ મૂવ ફ્રોમ હિયર ટુ હિયર, કેન ઇટ મૂવ? અહીંયાથી અહીંયા આવી શકે? કેમ ન આવી શકે? વેરી ગુડ. આ ધર્મ દ્રવ્ય ખાલી આની અંદર જ છે. સો એની સબસ્ટન્સ, એની જીવ ઓર પુદ્ગલ કેન નોટ કમ ફ્રોમ ઇનસાઇડ ટુ આઉટસાઇડ. સમજાય છે? સમજાઈ ગયું? ઓકે, ચાલો આગળ. वी विल कंटिन्यू रीडिंग फ्रॉम थर्ड लाइन. जीव पुद्गल को चलन सहाय, जीव अने पुद्गल ने जे चालवामा सहायक छे ए धर्म द्रव्य छे. सो धर्म द्रव्य अनरूपी, अनरूपी एटले शू? अनरूपी एटले के अरूपी. जेवी रीतना पुद्गल आपणने देखाय छे के नहीं, जेवी रीतना पुद्गल आपणने देखाय छे के नहीं, ए स्मेल थाय छे के नहीं, ए आपणने टेस्ट करी शकाय छे के नहीं, कोई पण पुद्गल ने जेमा स्पर्श रस गंध वर्ण आ चार प्रॉपर्टीज होय एने रूपी द्रव्य कहेवाय. जेमा स्पर्श रस गंध ने वर्ण चार प्रॉपर्टी होय एने रूपी कहेवाय. हवे आ धर्म द्रव्य जे देखातुं नथी, यू कांट टेस्ट इट, यू कांट स्मेल इट, એટલે અરૂપી, અનરૂપી છે. ક્લિયર? આગળ વધીએ. ઓકે, ફોર્થ લાઈન. તિષ્ઠત હોય અધર્મ સહાય. તિષ્ઠત એટલે શું? તિષ્ઠત એટલે ઉભા રહેવું, ઉભા રહેવું અથવા બેસી જવું, બરાબર. તિષ્ઠત હોય એટલે સપોઝ હું મૂવ કરું છું, આ મૂવ કરતા કરતા મારે સ્ટોપ થવું છે, તો મૂવિંગ બોડીને સ્ટોપ થવામાં અધર્મ દ્રવ્ય સહાય છે. સમજાય છે? આપણે જેને વી ગિવન એક્ઝામ્પલ કે કોઈ કાર મૂવ થતી હોય, તો ફોર અ મૂવિંગ કાર ટુ સ્ટોપ યુ નીડ ફ્રિક્શન ઓન ધ રોડ. ફ્રિક્શન વગર કારની બ્રેક્સ લાગે નહીં અને ગાડી સ્ટોપ થાય. ક્લિયર? એવી જ રીતે અધર્મ દ્રવ્ય કોઈ પણ જીવ અને પુદ્ગલ મૂવિંગ હોય એને સ્ટોપ થવામાં સહાય કરે છે. આગળ, તિષ્ઠત હોય અધર્મ સહાય જીન બિન મૂર્તિ નિરૂપી. કે જેને, જિનેન્દ્ર ભગવાને બિન મૂર્તિ એટલે સિમિલર અમૂર્તિક નિરૂપી એટલે કે નિરૂપણ કર્યા છે. અધર્મ દ્રવ્ય અને ધર્મ દ્રવ્યને જિનેન્દ્ર ભગવાને અરૂપી કીધા છે. સમજાયું? આગળ ચલો, ભાવાર્થ ફટાફટ. નેક્સ્ટ પેજ ભાવાર્થ. આપણે કેટલા દ્રવ્યની વાત કરી અહીંયા? ત્રણ દ્રવ્યની વાત કરીને, પુદ્ગલ ધર્મ અને અધર્મ, એને અહીંયા વાંચે. જો જેમાં ચેતના એટલે કે જ્ઞાન અને દર્શન એટલે કે જાણવા દેખવાની શક્તિ નથી હોતી તેને અજીવ કહે છે. આ અજીવના પાંચ ભેદ છે, પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ. જો ત્યાં એક એસ્ટરિસ્ક છે ને નીચે, સબ પેલું ફૂટનોટ વાંચીએ કે ધર્મ અને અધર્મથી અહીં પુણ્ય પાપ એમ નહીં સમજવું. આપણે પૂજા કરવા આવીએ છીએ, આપણે પ્રવચન સાંભળવા આવીએ, તો આપણે ધર્મ કરીએ છીએ કે નહીં? ધેટ ધર્મ ઇઝ ડિફરન્ટ. ધીસ ધર્મ ઇઝ અ ફિઝિકલ સબસ્ટન્સ. સમજાય છે? આ ધર્મ જેવી રીતના ચોક એક ફિઝિકલ એન્ટિટી છે કે નહીં, એવી રીતના ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય, આ ધર્માસ્તી કાય અધર્માસ્તી કાય ફિઝિકલ સબસ્ટન્સ છે. ઓલું જે આપણે કરીએ છીએ તો આપણા એક્શન્સ છે ને, ધર્મ કરીએ છીએ કે અધર્મ કરીએ છીએ, કોઈ કીડીને મારી દઈએ તો અધર્મ કરીએ છીએ કે નહીં, ધોઝ આર અવર એક્શન્સ. જ્યારે આ તો એક સબસ્ટન્સ. આગળ તો એમાં પાંચ ભેદ છે, પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કામ. ફર્સ્ટ, જેમાં રૂપ રસ ગંધ અને વર્ણ અને સ્પર્શ હોય તેને પુદ્ગલ દ્રવ્ય કહે છે. સેકન્ડ, જે સ્વયં ચાલે છે એવા જીવ અને પુદ્ગલને ચાલવામાં નિમિત્ત કારણ હોય તે ધર્મ દ્રવ્ય છે. હવે આઈ વોન્ટ ટુ ડ્રો યોર અટેન્શન હિયર. શું કહે છે? કે સ્વયં ચાલે છે એવા જીવ અને પુદ્ગલને. સો વન ઓફ ધી એક્ઝામ્પલ ઇઝ કે માછલી હોય વોટરમાં ચાલતી હોય, તો એને વોટર મૂવ કરાવે છે કે માછલી પોતે ચાલે છે? માછલી પોતાની પોતાના વિલથી ચાલે છે કે વોટર એને જ્યાં લઈ જવો ત્યાં લઈ જાય? પોતાના વિલથી, પોતાની શક્તિથી ચાલે છે ને, પણ તો પણ વોટર વગર ચાલી શકે છે? ઇટ નીડ્સ વોટર એઝ અ મીડિયમ, કરેક્ટ. એવી જ રીતે જીવ અને પુદ્ગલને ચાલવા માટે શક્તિ તો પોતાની છે, પણ ઇટ નીડ્સ ધર્મ દ્રવ્ય એઝ અ મીડિયમ. એવી જ રીતે સેમ સિનર્સ એટલે એક્ઝામ્પલ ફોર અધર્મ દ્રવ્ય. અધર્મ દ્રવ્ય પણ જીવ અને પુદ્ગલને રોકતા નથી. જો રોકતા હોય તો આખા લોકમાં બધે જ અધર્મ છે ને, તો દેન નો બડી વિલ બી એબલ ટુ મૂવ. કેમ કે તમે મૂવ કરવાની ટ્રાય કરો ને અધર્મ તમને સ્ટોપ કરી નાખશે. પોતે જે જીવ અને પુદ્ગલ મૂવ કરતા હોય અને એને સ્ટોપ કરવું હોય તો ઇટ નીડ અધર્મ દ્રવ્ય એઝ અ મીડિયમ. કરેક્ટ, સમજાયું? ચલો આગળ વાંચીએ. અને વી આર ટોકિંગ અબાઉટ થર્ડ નાઉ. અને સ્વયં એટલે કે પોતાની મેળે ગતિપૂર્વક એટલે કે મૂવિંગ વસ્તુ હોય, ગતિપૂર્વક સ્થિર રહેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત કારણ છે તે અધર્મ દ્રવ્ય છે. પોતે મૂવ કરતા હોય અને સ્ટોપ કરવું હોય તો એના માટે જે એને મીડિયમ જોઈએ, જે સપોર્ટિંગ વસ્તુ હોય એને અધર્મ દ્રવ્ય કહેવાય છે. જીનેન્દ્ર ભગવાને આ ધર્મ અધર્મ દ્રવ્યને તથા હવે પછી કહેવામાં આવશે તે આકાશ અને કાળને અમૌતિક એટલે કે ઇન્દ્રિય અગોચર કયા છે. ઇન્દ્રિય અગોચર ને સાઈડમાં રહો. અમૌતિક એટલે સમજાય છે કે કઈ આપણે જોઈ ન શકીએ, સ્પર્શ રસ ગંધ વર્ણ એમાં એવા છે. ઇન્દ્રિય અગોચર એટલે શું કે આપણી પાંચ ઇન્દ્રિય છે ને, એ ઇન્દ્રિયથી આપણે એને જાણી શકતા નથી, એને કહેવાય ઇન્દ્રિય અગોચર છે. ક્લિયર? આમાં કોઈને કઈ ક્વેશ્ચન? આગળ વધીએ નેક્સ્ટ ગાથા. ચલો ફટાફટ હવે કઈ શેની વાત ચાલે છે? આકાશ અને કાળ. આપણે આકાશ અને કાળ જોઈએ. આઈ ડોન્ટ થિંક વી વિલ રીચ ટુ આશ્રવ ટુડે. જો સકલ દ્રવ્ય કો વાસ જાસ મે સો આકાશ પિછાનો નિયત વર્તના નિશ્ચિન સો વ્યવહાર કાલ પરિમાનો. ઓકે, આપણે આટલું જોઈએ. ફર્સ્ટ કોની વાત કરે છે? ફર્સ્ટ લાઈનમાં કોની વાત કરે છે? આકાશ દ્રવ્ય. શું કહે છે આકાશ માટે? કે સકલ દ્રવ્ય કો વાસ, બધા દ્રવ્યનું વાસ એટલે શું? વાસ એટલે કે રહેવું. આપણે ઘરમાં રહીએ છીએ ને, આપણે બધા બધા જ ફેમિલી મેમ્બરને જે ઘર અકોમોડેટ કરે છે એને કહેવાય ફેમિલી હાઉસ, છે ને? અથવા તો બધા જ સ્ટુડન્ટને જે અકોમોડેટ કરે છે એને શું કહેવાય? સ્ટુડન્ટ હોસ્ટેલ. એવી જ રીતે બધા જ દ્રવ્યને જે અકોમોડેટ કરે છે, આ લોકની અંદર રહેવા માટે જગ્યા આપે છે ને, એટલે એને આકાશ કહેવાય છે. સકલ દ્રવ્ય કો વાસ જાસમે એટલે કે જેની અંદર, સો આકાશ પિછાનો એને આકાશ ઓળખો. સેકન્ડ, નિયત વર્તના નિશ્ચિન સો વ્યવહાર કાલ માનો. ઓકે, હવે અહીંયા થોડું કન્ફ્યુઝન છે. પહેલા તો આ વર્ડના મીનિંગ શું છે? કે નિયત વર્તના એનો શું મતલબ છે? કે જે વર્તના એટલે પલટવું, વર્તના એટલે ચેન્જ થવું, અને નિયત એટલે શું? કે નિશ્ચયથી ચેન્જ થવું, નિશ્ચયથી ચેન્જ થવું. અને નિશ્ચિન સો, નિશ એટલે કે રાત, દિન એટલે કે સવાર, રાત અને સવાર, રાત અને સવાર. સો વ્યવહાર કાલ પરિમાણ. હું થોડું ઇરેઝ કરું. સો વી આર ટોકિંગ અબાઉટ કાળ દ્રવ્ય. અહીંયા પાછા ઈ જ બે વર્ડ આવી ગયા આપણા, નિયત એટલે કે નિશ્ચય. અને વ્યવહાર કાળ. હવે મને કહો, આપણે પહેલા ક્યાં જોયા હતા નિશ્ચય વ્યવહાર? જે મોક્ષ માર્ગનું કથન બે રીતે કહેવામાં આવે ને, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો નિશ્ચય કોને કહેવાય? કે મોક્ષ માર્ગનું સ્વરૂપ જેવું છે એવું કહેવું એને તો નિશ્ચય કહેવાય. અને જેવું નથી એકચ્યુઅલી, પણ નિશ્ચય સુધી લાવવા માટે એને જે કારણરૂપ છે એને કહેવાય. બરાબર? અહીંયા એવી જ રીતે કાળમાં બે ટાઈપ કીધી, એક નિશ્ચય કાળ અને એક વ્યવહાર કાળ. તો આનો શું મતલબ? કે કાળ દ્રવ્ય જેવો છે એવું જ કેવું એને શું કહેવાય? નિશ્ચય કાળ. એટલે ધીસ ઇઝ એક્ચ્યુઅલ કાળ દ્રવ્ય, રાઈટ? અને વ્યવહાર એટલે શું? કે એકચ્યુઅલી તો એવું નથી, પણ ધીસ ઇઝ બીંગ યુઝ to understand this. એટલે એને કહેવાય વ્યવહાર કાળ. કરેક્ટ? ઓકે, નાઉ હોલ્ડ યોર થોટ અહીંયા. અહીંયા હોલ્ડ યોર થોટ. આઈ વોન્ટ ટુ નાઉ ટેલ યુ સમથિંગ ડિફરન્ટ, પણ ઇવેન્ચ્યુઅલી વી વિલ કોરિલેટ ધ ટુ. અચ્છા, મને એક કહો કે આઈ હેવ ડ્રોન ધીસ લાઈન. હા, આઈ ડ્રો ધીસ લાઈન. લાઈન નહીં, સેગમેન્ટ. સેગમેન્ટ રાઈટ. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધીસ સેગમેન્ટ? બોલો વૈભવભાઈ. 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર. હાઉ ડીડ યુ નો ધીસ ઇઝ 5 સેન્ટીમીટર? વી ટુક ધ સ્કેલ અને વી મેઝર્ડ ઇટ. એકચ્યુઅલી ઇટ લુક્સ લાઈક 10 સેન્ટીમીટર, સો વી વિલ પુટ 10 સેન્ટીમીટર છે. પણ નાવ માય ક્વેશ્ચન ઇઝ કે સ્કેલ પર 10 સેન્ટીમીટર રીડિંગ્સ ક્યાંથી આવ્યો? જે સ્કેલ આપણે યુઝ કરી ટુ મેઝર ધીસ, હાઉ ડીડ વી મેઝર દેટ 10 સેન્ટીમીટર ઓન દેટ સ્કેલ? શું કહો? સેન્ટીમીટર પહેલા. ઓકે, વેરી ગુડ. સો આ સ્કેલ છે આપણી, એન્ડ ઇટ હેઝ સર્ટન માર્કિંગ રાઈટ. સો ફર્સ્ટ વી ફિક્સ કે ઓકે ધીસ ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ 1 સેન્ટીમીટર. પહેલા તો આપણે આને 1 સેન્ટીમીટર કહેવાય છે એટલું ફિક્સ કર્યું ને. દેન વી કેમ ટુ કે ઓકે આટલું ડિસ્ટન્સ ઇઝ 10 સેન્ટીમીટર. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે 1 સેન્ટીમીટર ક્યાંથી ફિક્સ કર્યું? સો યુ ગો ટુ ફર્ધર. You have to have, eventually you have to rely on certain reference benchmark. જેને આપણે યુઝ કરીને બાકી બધા ડિસ્ટન્સીસ મેઝર કરીએ છીએ રાઈટ. હાઉ ડુ યુ ડિફાઈન 1 કિલોમીટર? કે સમથિંગ વિચ ઇઝ 100 ટાઈમ્સ અ સેન્ટીમીટર. કરેક્ટ? હાઉ ડુ યુ ડિફાઈન વોટ સોરી 1 મીટર ઇઝ 100 ટાઈમ્સ અ સેન્ટીમીટર. હાઉ ડુ યુ ડિફાઈન 1 નેનોમીટર? કે ઇટ ઇઝ 10⁻⁹ ટાઈમ્સ અ મીટર ઓર વોટર. બરાબર? બટ ઇવેન્ચ્યુઅલી યુ આર યુઝિંગ મીટર ઓર અ સેન્ટીમીટર એઝ યોર રેફરન્સ બેન્ચમાર્ક. કરેક્ટ? અને બાકી બધા ડાયમેન્શન એના આધાર પર આવે છે. સિમિલરલી વી આર નાઉ ટોકિંગ અબાઉટ ટાઈમ. તો માય એજ ઇઝ 34 યર્સ. હાઉ ડીડ આઈ ડિફાઈન 34 યર્સ? વી ફર્સ્ટ ડિફાઈન કે ઓકે ધીસ મચ પીરિયડ ઇઝ કોલ્ડ 1 યર રાઈટ. હાઉ ડીડ વી ડિફાઈન 1 યર? કે આટલા મંથ્સ છે, આટલા દિવસો છે, એક દિવસમાં આટલા કલાકો છે, એક કલાકમાં આટલી સેકન્ડ છે. ઇફ વી કીપ ગોઈંગ સ્મોલર એન્ડ સ્મોલર, ધેન અલ્ટિમેટમ રેફરન્સ ફોર ટાઈમ ઇઝ કાળ દ્રવ્ય. કેવી રીતના? ઓકે, સો વી ડિસ્કસ ટુ થિંગ્સ. 1, કાળનો નિશ્ચય વ્યવહાર. 2, યુ નીડ અ રેફરન્સ ફોર એની મેઝરમેન્ટ. કરેક્ટ? નાવ આઈ એમ બ્રિંગિંગ અપ અ થર્ડ કોન્સેપ્ટ, અ કમ્પ્લીટલી ડિફરન્ટ કોન્સેપ્ટ, અને ધેન વી વિલ કનેક્ટ એવરીથિંગ. સો કીપ દેટ ઇન માઇન્ડ. આપણે પહેલા જોઈ લીધું છે દ્રવ્ય, ગુણ, પર્યાય. રાઈટ? ફર્સ્ટ વી ડિસ્કસ નિશ્ચય વ્યવહાર, સેકન્ડ વી ડિસ્કસ શું વાત થઈ, રેફરન્સ. યુ નીડ અ રેફરન્સ ટાઈમ, રેફરન્સ ટાઈમ. બરાબર? નાવ ધીસ ઇઝ થર્ડ. કોઈ પણ સબસ્ટન્સ હોય, એ સબસ્ટન્સની કંઈક પ્રોપર્ટીઝ હશે. કરેક્ટ? અને દેન દેર ઇઝ એની પર્યાય. પર્યાય ઇઝ એની પ્રેઝન્ટ હાલત. બરાબર? કોઈ પણ સબસ્ટન્સની એની પ્રેઝન્ટ સિચ્યુએશન શું છે, દેટ ઇઝ કોલ્ડ પર્યાય. યાદ છે ને જૂના કોન્સેપ્ટ કે ભૂલી ગયા? યાદ છે ને? ઓકે, સો વી હેડ ડિસ્કસ્ડ કે ધીઝ ટુ આર કોન્સ્ટન્ટ. કરેક્ટ? કેમ કે આમાં શું છે, ધ ફેક્ટ દેટ ધીસ ચોક હેઝ સમ કલર, દેટ ઇઝ એનો કલર નામનું ગુણ. પણ અત્યારે કયો કલર છે? કયો કલર છે? વ્હાઈટ કલર છે. સો દેટ વ્હાઈટનેસ ઇઝ એની પર્યાય. નાવ ઇફ આઈ પુટ ધીસ માટી ઓન ટોપ ઓફ ચોક, તો કયો કલર થઈ જાય? બ્રાઉન. સો ધ ફેક્ટ દેટ ઇટ હેઝ અ કલર નેવર ચેન્જીસ, પણ વોટ કલર ઇટ હેઝ કીપ્સ ચેન્જિંગ. કરેક્ટ? ઓકે, સો માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ, ધીસ ઇઝ કોન્સ્ટન્ટ અને ધીસ ઇઝ ચેન્જિંગ. My question is, how quickly is this changing? But what? Even for continuous, there has to be a unit of time, right? Okay, okay, hatla time ma change thai che. Correct?
Samai.
How did we come to samai? I am saying, ke no, it is not samai, it is every second. This is changing every second. Correct? Then you can go to the microscopic world and prove to me, ke na na, it is changing even at the microsecond level. Samjhai de? Even at the microsecond level, there are fingers rubbing onto it and some particles are going away, some particles may be joining from the atmosphere. So, amuk smallest time ma this is changing, right? Similarly, every substance is changing in the smallest unit of time. That smallest unit of time, we are calling it as samaya.